SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
ઓસ્ટ્રેલિયન સરકાર એના માઇગ્રેશન કાર્યક્રમમાં સતત ફેરફારો કરતી આવે છે અને આ વખતે તેમણે ઓસ્ટ્રેલિયા આવીને ઉચ્ચ અભ્યાસ કરવા માગતા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને અસર કરતા ફેરફારો કર્યા છે. તો આ ફેરફારો શું છે અને સરકાર કેમ સતત નિયમ બદલતી રહે છે એ વિશે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે મેલબર્ન સ્થિત ઓસિસ ગ્રુપ તરફથી રજિસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટ પાર્થભાઈ પટેલ. પાર્થભાઈ, વેલકમ બેક ટુ SBS ગુજરાતી.
થેન્ક યુ વત્સલભાઈ, તમે ફરીથી મને અહીંયા ઇન્વાઇટ કર્યો એના બદલ.
પાર્થભાઈ, ઓસ્ટ્રેલિયન સરકાર છેલ્લા ઘણા મહિનાઓથી માઇગ્રેશન બાબતોમાં સતત ફેરફાર કરતી જ આવે છે અને આગામી બજેટ જે રજૂ થઈ રહ્યું છે એમાં પણ એ લોકો ઓસ્ટ્રેલિયન માઇગ્રેશન સિસ્ટમમાં મોટા ફેરફારોની જાહેરાત કરી રહ્યા છે, પણ અત્યારે જે ફેરફાર અમલમાં આવ્યો છે એ શું છે એના વિશે જણાવશો?
હા, જે મિનિસ્ટર ફોર હોમ અફેર્સ છે ક્લેર ઓનિલ, એમને 8 મે ના રોજ એનાઉન્સ કર્યું હતું કે જે ઇન્ટરનેશનલ એજ્યુકેશન છે એને થોડું વધારે લોકો સ્ટ્રીક કરે છે. જે એમણે ડિસેમ્બર 2023 જે માઇગ્રેશન સ્ટ્રેટેજી એનાઉન્સ કરી હતી, તો એના અંતર્ગત એ બી એનાઉન્સ કર્યું હતું કે અમે ઇન્ટરનેશનલ એજ્યુકેશનમાં થોડું વધારે સ્ટ્રિક્ટનેસ બતાવશું. તો એમાં મિનિસ્ટર એવું એનાઉન્સ કર્યું હતું કે જે ડોજી પ્રોવાઈડર્સ છે એમાં એ લોકો સેન્કશન કરશે, મતલબ એની કોલેજોને ક્રેકડાઉન કરશે, બંધ કરશે એવું તેવું. એની જોડે જોડે એમને એવું બી એનાઉન્સ કર્યું હતું કે અહીંયા વર્કર એક્સપ્લોઇટેશન અને જે સ્ટુડન્ટ વિઝા પર સ્ટુડન્ટ્સ આવે છે એમાં બી એ લોકો કામ ઓવર ટાઈમ કરે છે, વધારે કલાક કરે છે. એના અંતર્ગત મિનિસ્ટર એનાઉન્સ કર્યું હતું કે જે ફંડ્સ બતાવવાની એમની જે રિક્વાયરમેન્ટ હોય ફાઇનાન્શિયલ કેપેસિટી સ્ટુડન્ટ વિઝાની રિક્વાયરમેન્ટ પ્રમાણે, તો એમાં બી એ લોકો ફેરફાર કરશે અને એમાં જે મિનિમમ રિક્વાયરમેન્ટ હતી એને હવે વધારશે.
બરાબર, તો એ મિનિમમ રિક્વાયરમેન્ટ કેટલી હતી અને એમાં કેટલો વધારો કરવામાં આવ્યો છે?
પહેલા જો પ્રાઇમરી એપ્લિકેન્ટ હોય જે સ્ટુડન્ટ જેને અહીંયા આવીને સ્ટડી કરવું છે એની રિક્વાયરમેન્ટ પહેલા હતી કે એમને 24,505 ઓસ્ટ્રેલિયન ડોલર ફંડ્સ બતાવવું પડે એઝ અ 1 વર્ષનો લિવિંગ એક્સપેન્સ. એની જોડે જોડે એમને 1 વર્ષની એમની જે કોર્સ ફી હોય એ એમને બતાવવી પડે, અને પ્લસ જે બી કન્ટ્રીથી ઓસ્ટ્રેલિયામાં આવતા હોય, જેમ કે ઇન્ડિયાથી આવતા હોય તો ઇન્ડિયાથી અહીંયા ઓસ્ટ્રેલિયામાં સ્ટડી સ્ટુડન્ટ વિઝા પર આવવાની ટ્રાવેલની ફી પ્લસ સ્ટડી કર્યા પછી પાછા જવાની ફી, એટલે એપ્રોક્સિમેટલી $1,000 આવવાની અને $1,000 જવાની, એટલે $2,000 એ એક્સપેન્સ એ બતાવવો પડતો હતો. તો ગવર્મેન્ટે જે અત્યારે ઇન્ક્રીમેન્ટ કરી છે એ મેઇનલી જે લિવિંગ એક્સપેન્સ છે 1 વર્ષનો કેટલો ખર્ચો ઓસ્ટ્રેલિયામાં થાય છે રહેવાનો એમાં વધારો કર્યો છે. તો 24,505 ઓસ્ટ્રેલિયન ડોલર પહેલા બતાવવાના હતા, જે 10 મે 2024 પછી 29,710 થઈ જશે, મતલબ એપ્રોક્સિમેટલી $6,000 તમારે હવે વધારે બતાવવા પડશે.
બરાબર, એટલે એમ કહી શકાય કે 25% જેટલો વધારો કર્યો છે.
હા, તમે એ કહી શકો.
અને ફર્સ્ટ ટાઈમ જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ ઓસ્ટ્રેલિયા આવી રહ્યા હોય, સે ફોર એક્ઝામ્પલ આપણે ભારતનું ઉદાહરણ લઈએ, તો ભારતથી જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ઓસ્ટ્રેલિયા આવે છે એને $29,000 એનો લિવિંગ એક્સપેન્સ પ્લસ એની જે યુનિવર્સિટીની ફી હોય, એટલે માની લઈએ કે 15,000 એક સેમિસ્ટરની ફી હોય, એટલે લગભગ 45,000 જેટલું બેલેન્સ એને રાખવું જરૂરી છે.
હા, સાચી વાત.
તો પાર્થભાઈ, એ જણાવશો કે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સે કેમ આ પ્રકારનું ફંડ બતાવવું પડે છે?
હા, જનરલી કોઈ બી એઝ અ સ્ટુડન્ટ ઓસ્ટ્રેલિયામાં આવે છે તો ગવર્મેન્ટ એવું એક્સપેક્ટ કરે છે કે સ્ટુડન્ટ્સને અહીંયા આવ્યા પછી કોઈ બર્ડન ના થાય, કોઈ ડિસ્ટ્રેસ ના થાય ફાઇનાન્શિયલ કેપેસિટીને લઈને. બીકોઝ જો તમારી જોડે સફિશિયન્ટ ફંડ્સ હોય જ ના, તો કાં તો તમે પૈસા પે ના કરી શકો અને જેથી કરીને તમે અહીંયા આવશો તો તમે સ્ટડી કન્ટિન્યુ નહીં કરો, અથવા તો એવું થશે કે સ્ટુડન્ટ અહીંયા વધારે કલાકો કામ કરશે તો એ બી ખરાબ કહેવાય, એમની સ્ટડી પર ફોકસ ના કરી શકે. તો સ્ટુડન્ટ્સને અહીંયા પ્રોબ્લેમ ઓછા આવે, મેઇન તો એક એમનો સ્ટ્રેસ થઈ જાય ફાઇનાન્શિયલ મેટરનો, કારણ કે એવું વિચારતા હોય કે કદાચ ઇન્ડિયામાં એમની પેરેન્ટ્સની કેપેસિટી સ્ટ્રોંગ ના હોય, માન લો, અથવા તો એમને પૈસા કોઈક જોરથી ઉધાર લીધા હોય અથવા તો લોન પર લીધા હોય, તો અહીંયા એને પ્રોબ્લેમ ના થાય, ડિસ્ટ્રેસ સ્ટ્રેસફુલ સિચ્યુએશન ના થાય, એક વસ્તુ. બીજી વસ્તુ કે જો એ અહીંયા આવી ગયા એના પછી હવે એમને ખબર છે કે પૈસા એમનો ઉધાર છે કે જે બી છે, તો એને કવર કરવા માટે જે એમની વર્ક લિમિટેશન અહીંયા સ્ટુડન્ટ્સની 24 કલાક પર વીકની હોય જ્યારે એમનો કોર્સ સેશનમાં હોય, તો એ 24 કલાકની બદલે કદાચ વધારે કલાક કામ કરે, તો એ બી સાચું ના કહેવાય, બીકોઝ એમની વિઝા કન્ડિશન બ્રીચ કરે છે જે એમના ફ્યુચરના વિઝામાં મે બી પ્રોબ્લેમ બી કરી શકે છે. અને ત્રીજી વસ્તુ કે વર્કરનું એક્સપ્લોઇટેશન થાય છે કે તમે વધારે કલાકો કામ કરો, એમ્પ્લોયર બી તમને એવું કહે, તો આ બધું ના થાય એટલા માટે ગવર્મેન્ટ એવું કહે છે કે તમારી જોડે જો સફિશિયન્ટ પૈસા હોય તો તમારે આ બધી વસ્તુઓમાં પડવું ના પડે, એટલે તમારી ફાઇનાન્શિયલ કેપેસિટી પાછળથી એટલી સ્ટ્રોંગ હોય તો તમને એ પ્રોબ્લેમ ના થાય. આના સાથે સાથે ગવર્મેન્ટે એ બી જોયું છે કે જે રીતે ઓસ્ટ્રેલિયાનું કોસ્ટિંગ વધતું જાય છે, રહેવાનું, ખાવાનું, પીવાનો ખર્ચો, તો એને ધ્યાનમાં લઈને ગવર્મેન્ટે કીધું છે કે અમે આ જે લિવિંગ એક્સપેન્સ છે એ હવે વધારીએ છીએ.
બરાબર. અને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ જો એમના વાઇફ કે પાર્ટનર સાથે આવે અને એમના બાળકો પણ હોય તો આ રકમમાં કેટલો વધારો થયો છે? કોઈ ટેબલ એનાઉન્સ કર્યું છે ગવર્મેન્ટે?
હા, તો આના માટે ગવર્મેન્ટે ટેબલ એક એનાઉન્સ કર્યું છે જેમાં લખ્યું છે કે જો પ્રાઇમરી એપ્લિકેન્ટ હોય તો કેટલો વધારો છે, ડિપેન્ડન્ટ એપ્લિકેન્ટ મતલબ એમની વાઇફ કે હસબન્ડ હોય તો એમનો કેટલો ખર્ચો વધશે. તો ડિપેન્ડન્ટની વાત કરીએ તો એમના જે પાર્ટનર હોય એના માટે પહેલા ફંડ્સની રિક્વાયરમેન્ટ હતી 8574 ઓસ્ટ્રેલિયન ડોલર, જે વધીને હવે 10394 ડોલર થઈ ગઈ છે. તો એટલું ફંડ એઝ અ પાર્ટનર બી એમના આવતા હોય તો એમને 2000 ડોલર જેવા વધારે બતાવવા પડશે. આના સિવાય જો એમના ચિલ્ડ્રન હોય, ચાઇલ્ડ હોય કે મલ્ટીપલ હોય, તો પર ચાઇલ્ડ 3670 લિવિંગ એક્સપેન્સ ગવર્મેન્ટ પહેલા એક્સપેક્ટ કરતી હતી, હવે એ વધીને 4449 ડોલર થયો છે. અને આના સિવાય જો એમના ચિલ્ડ્રન હોય કે જે સ્કૂલ એજના હોય કે જેમના માટે મેન્ડેટરી અહીંયા ફરજિયાત છે કે એમને સ્ટુડન્ટને ભણાવવું પડે, એજ્યુકેશનમાં એડમિશન લેવું પડે, તો એના માટે સ્કૂલની ફીસ 9661 ડોલર ગવર્મેન્ટ ગણતું હતું પહેલા, જે હવે વધારીને એમને 13502 ડોલર કર્યું છે. એટલે એજ્યુકેશન થોડું વધારે કોસ્ટલી થઈ રહ્યું છે. અને આના સિવાય ફંડ્સની રિક્વાયરમેન્ટમાં કેવું હોય કે તમે આ પૈસા જે છે એઝ અ સેવિંગ્સ બતાવો, એક ઓપ્શન એ હોય. આના સિવાય બીજો ઓપ્શન એવો હોય કે તમે આ પૈસા જો પેરેન્ટ્સની ઇન્કમ, એન્યુઅલ ઇન્કમ, વાર્ષિક ઇન્કમ જો સ્પેસિફિક એક એમાઉન્ટ હોય તો તમારે એ સેવિંગ્સ ના બતાવવા પડે. તો એમાં બી પહેલા ગવર્મેન્ટ એવું કહેતું હતું કે પર્સનલ એન્યુઅલ ઇન્કમ તમારી, અગર એક જ સ્ટુડન્ટ એપ્લિકન્ટ એક જ આવતા હોય તો પહેલા રિક્વાયરમેન્ટ 10 મે પહેલા 72465 ડોલર ઓસ્ટ્રેલિયન ડોલરની ઇન્કમ તમારે વાર્ષિક બતાવવી પડતી હતી, જે હવે વધારે નમણે લોકોએ 87856 ડોલર કરી છે. એટલે તમારી વાર્ષિક ઇન્કમ એટલી હોય તો તમારે એટલા ફંડ્સ બેંકમાં સેવિંગ્સ ના હોય તો બી ચાલે, પણ એવી પોસિબિલિટી બહુ ઓછી હોય કારણ કે 87800 ડોલર ઓસ્ટ્રેલિયન ડોલર એટલે એપ્રોક્સિમેટલી 45 લાખ રૂપિયા જેવી વાર્ષિક ઇન્કમ થઈ, જે મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સના કેસમાં ના હોય એમના પેરેન્ટ્સની કેવું તેવું. અને જો એમના ડિપેન્ડન્ટ્સ બી હોય સ્ટુડન્ટના તો એ કેસમાં પહેલા 84543 વાર્ષિક ઇન્કમ પેરેન્ટ્સ કે પાર્ટનરને બતાવવી પડતી હતી, જે હવે વધારે એમને 1,02,500 ડોલર કરી છે, જે મને એવું લાગે છે કે બહુ જ ઓછા કેસમાં પોસિબલ થાય કારણ કે એટલું બધું ટેક્સ હાઈ સ્લેબ બહુ ભાગ્યે જ કોઈકના પેરેન્ટ્સનું હોય છે.
રાઈટ પાર્થભાઈ, આ નિયમ 10 મેના રોજથી અમલમાં આવ્યો છે, તો એ અગાઉ અરજી કરનારા વિદ્યાર્થીઓએ કેટલું ફંડ દર્શાવવું પડે, એમને કોઈ અસર થઈ છે આની?
ગવર્મેન્ટે એનાઉન્સ એવું કર્યું હતું કે જેમની એપ્લિકેશન ઓલરેડી લોસ્ડ થયેલી છે 10 મે પહેલા, તો એમના માટે જે જૂની રિક્વાયરમેન્ટ હતી એ જ કન્સિડર થશે. જે 10 મે પછી એપ્લિકેશન નાખશે, 10 મે કે એના પછી એપ્લિકેશન નાખશે, તો એમના માટે નવી રિક્વાયરમેન્ટ જે છે ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ એ એપ્લિકેબલ થશે. પણ આની સાથે સાથે મેં બે વસ્તુ એ બી જોઈ છે કે જે લોકોની એપ્લિકેશન પહેલા સબમિટ થયેલી હતી, જેમાં કોઈ કોઈ એપ્લિકેશનમાં એવું હોય કે એમને ફંડ્સ રિક્વાયરમેન્ટ મેન્ડેટરી ના હોય બતાવો, બીકોઝ એમની યુનિવર્સિટીનું લેવલ બહુ સારું હોય, મતલબ જે યુનિવર્સિટીમાં ભણવા જાય છે એ રેપ્યુટેડ યુનિવર્સિટી હોય તો એમને ફંડ્સ એઝ અ મેન્ડેટરી ક્રાઇટેરિયા ના બતાવવું પડતું હોય. એવા કેસીસમાં બી હમણાં રિસેન્ટલી અમે એવું જોયું છે કે ગવર્મેન્ટ ફંડ્સ રિક્વાયરમેન્ટ રેઝ કરે છે, મતલબ પૂછે છે કે બતાવો, જે જનરલી રિક્વાયરમેન્ટ નથી હોતી પહેલા. અને બીજી વસ્તુ અમે એ બી જોયું છે કે જેમ આપણે વાત કરતા હતા એમને કે ડોજી પ્રોવાઈડર્સને ક્લોઝ કરીએ અથવા તો એમને પેનલ્ટી આપીએ ને એવું તેવું, તો અમે એમાં બી એવું જોયું છે કે સારી એવી એપ્લિકેશનો ગવર્મેન્ટે સ્ટુડન્ટ વિઝાને રિફ્યુઝ કરવાનું બી સ્ટાર્ટ કરી દીધું છે. તો આનું એક રીઝન, જેમ આપણે ફંડ્સની વાત કરતા હતા, આનું મેઇન રીઝન જે વધારવાનું છે એ હતું કે જે રીતે અહીંયા એક્સપેન્સીસ વધે છે અને એના અંતર્ગત સ્ટુડન્ટ અહીંયા આવી જાય અને પછી એમને ખબર પડે કે મારા એક્સપેન્સ આટલા બધા છે, એને અવોઈડ કરવા માટે મેઇન આ જે ફંડ્સ રિક્વાયરમેન્ટ છે વધારવામાં આવી છે. એટલે ગવર્મેન્ટે શું કર્યું છે કે જે અહીંયાની મિનિમમ વેજીસ છે ઓસ્ટ્રેલિયાના, મિનિમમ વેજીસ એટલે મિનિમમ સેલરી કેટલી આપવી જોઈએ કોઈ બી એપ્લિકન્ટ અહીંયા કામ કરતો હોય, પર્સન બી કોઈ બી કામ કરતો હોય, તો એના અનુસંધાને 75% પ્રોપોર્શન રાખીને એમને ડિસાઇડ કર્યું છે કે 75% પ્રમાણે કેટલી સેલરી જનરલી કોઈ એક્સપેક્ટ કરે છે અહીંયા અને એની સામે કેટલો એક્સપેન્સ છે, એના બેઝ પરથી ગવર્મેન્ટ એનું એક્સપેન્સ કાઢીને આ જે ફંડ્સ રિક્વાયરમેન્ટ વધારી છે એ ડિસાઇડ કરી છે. એક વસ્તુ બીજી બી છે આમાં જોડે જોડે કે આ જે રિક્વાયરમેન્ટ છે ફંડની એ પહેલા 6 મહિના પહેલા જ, મને એક્ઝેક્ટલી ડેટ યાદ નથી આવતું, પણ 4-6 મહિના પહેલા જે રિક્વાયરમેન્ટ પહેલા 21,000-22,000 જેવી હતી, જે વધારીને 4-6 મહિના પહેલા જ ગવર્મેન્ટે 24,505 કરી હતી, અને બીજા 3-4 મહિનામાં જ કે 6 મહિનામાં જ બીજો ફરીથી ફેરફાર આવ્યો છે જે અત્યારે 10 મે થી ઇમ્પ્લિમેન્ટ થશે 29,710 નો. તો રિસેન્ટલી થોડા ટાઈમમાં સારા એવા ચેન્જીસ ફંડ્સ રિકોમનો બી આવી ગયા છે.
રાઈટ, એટલે હવે જે વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા આવીને ભણવા માંગતા હશે એમણે 24,000 નહીં પરંતુ 29,700 ડોલર જેટલું ફંડ બતાવવું પડશે.
હા, આ લિવિંગ એક્સપેન્સ એકલો છે, આના ઉપર એમને જે કોલેજની ફીસ હોય, માની લો 30,000 ડોલર બે સેમિસ્ટર મળીને, બીકોઝ એક વર્ષની ફી બતાવવાની હોય, એટલે 30,000 એ ગણી એના 29,700, એટલે એપ્રોક્સિમેટલી 30,000 આ ગણી એટલે 60,000, અને આવા જવાની ટિકિટ એટલે 2,000, એટલે એપ્રોક્સિમેટલી 60,000-62,000 ડોલરનો મિનિમમ એમને સેવિંગ્સ અથવા તો લોન કે જે બી રીતે બતાવતા હોય એમને બતાવવું રહ્યું.
પ્લસ એમણે ઓવરસીઝ સ્ટુડન્ટ હેલ્થ કવર પણ પરચેસ કરવો જરૂરી છે.
હા, કરેક્ટ.
પાર્થભાઈ, આજે આપે સમય ફાળવ્યો અને સ્ટુડન્ટ વિઝામાં જે ફંડ બતાવવાની રિક્વાયરમેન્ટમાં સરકારે જે વધારો કર્યો છે એ વિશે તમે વિસ્તારથી માહિતી આપી બદલ હું વત્સલ પટેલ આપનો ફરીથી એક વખત ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.
થેન્ક યુ. તમારો પણ થેન્ક યુ અને આ ઓપોર્ચ્યુનિટી આપવા બદલ. થેન્ક યુ.
ઓનલાઈન અને સોશિયલ મીડિયા પર વધુ માહિતી મેળવવા sbs.com.au/ગુજરાતીની મુલાકાત લો અથવા SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.